એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા ફ્રેન્ચ ચિંતકની વાત કરવાના છીએ જેમણે લગભગ 200 વર્ષ પહેલાં આધુનિક લોકશાહીના મૂળને પકડવાનો પ્રયત્ન કર્યો હતો.
અને એમના વિચારોનું વિશ્લેષણ કરનાર એક આધુનિક વિદ્વાનની પણ વાત કરીશું. આપણે એલેક્સિસ ડી ટોકવિલ અને હાર્વી મેન્સવિલ પર ઊંડા ઉતરીશું.
હા, અને ટોકવિલના વિચારો ખબર છે આજે પણ એટલા જ મહત્વના લાગે છે એવું નથી લાગતું?
બિલકુલ, કારણ કે એમણે જે મૂળભૂત તણાવની વાત કરી હતી, એટલે કે સમાનતા અને સ્વતંત્રતા વચ્ચેનો સંઘર્ષ, એ તો આજે પણ દરેક લોકશાહી સમાજ અનુભવી રહ્યો છે.
ખરું, તો આ ચર્ચા આપણને એ સમજવામાં મદદ કરશે કે આ સમાનતા તરફની દોડમાં આપણે આપણી સ્વતંત્રતા, આપણી જીવંતતા કેવી રીતે જાળવી શકીએ. તો શરૂઆત કરીએ એલેક્સિસ ડી ટોકવિલથી. એમનો જન્મ 1805માં ફ્રાન્સના એક કુલીન પરિવારમાં, એટલે એમણે ફ્રેન્ચ ક્રાંતિની અસરો બહુ નજીકથી જોઈ હતી પોતાના પરિવાર પર પણ.
અને આ જ પૃષ્ઠભૂમિ કદાચ એમને લોકશાહીને એક જુદી જ નજરથી જોવાની તક આપી. જાણે એ અંદરના પણ હતા અને બહારના પણ.
બરાબર. અને એમના વિચારોનું જે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે તે છે હાર્વી મેન્સફિલ્ડ.
હા, હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા પ્રોફેસર, રાજકીય દર્શનના મોટા વિદ્વાન ગણાય. એમણે મેખિયાવેલી અને એરિસ્ટોટલ જેવા ચિંતકો પર પણ ઘણું કામ કર્યું છે.
એટલે એ ટોકવિલને પશ્ચિમી રાજકીય વિચારધારાના મોટા સંદર્ભમાં મૂકી શકે છે.
બરાબર. અને મેન્સફિલ્ડની ખાસ વાત એ છે કે એ ટોકવિલને ખાલી ઇતિહાસકાર કે સમાજશાસ્ત્રી નથી ગણતા,
પણ શું ગણે છે,
એમને લોકશાહીના રાજકીય દાર્શનિક તરીકે જુએ છે. અને એમનું ધ્યાન ટોકવિલના એ મૂળભૂત સવાલો પર છે, સ્વતંત્રતા અને સમાનતાનો સંબંધ શું, લોકશાહીમાં શ્રેષ્ઠતાનું શું સ્થાન, આ બધા પ્રશ્નો પર. તો મેન્સફિલ્ડનું જે પુસ્તક છે જેની આપણે વાત કરી રહ્યા છીએ, એમાં ટોકવિલના રાજકીય દર્શનને બહુ વ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યું છે.
એનો મુખ્ય હેતુ શું છે?
મુખ્ય હેતુ એ બતાવવાનો છે કે ટોકવિલે જે કહ્યું એ ખાલી 19મી સદીના અમેરિકા માટે નહોતું, એ આજે પણ દુનિયાભરની લોકશાહીઓ માટે એટલું જ કદાચ વધુ પ્રાસંગિક છે.
અને પુસ્તકનો મુખ્ય તર્ક એ શું કહે છે?
એનો કેન્દ્રીય વિચાર એ છે કે ટોકવિલે લોકશાહીનો એક મૂળભૂત વિરોધાભાસ પકડ્યો હતો. જુઓ, એક બાજુ લોકશાહી સમાનતા લાવે છે, માનવ ગરિમા વધારે છે, તકો આપે છે, આ બધું સારું છે.
હા, એ તો છે જ.
પણ એ જ સમાનતાનો જો અતિરેક થાય તો એ વ્યક્તિગત શ્રેષ્ઠતા માટે, નવા વિચારો માટે અને છેવટે તો સ્વતંત્રતા માટે જ ખતરો બની જાય છે.
ઓહ, અને આ ખતરો કયા સ્વરૂપે આવે છે?
ટોકવિલે બે મુખ્ય સ્વરૂપો કયા. એક તો બહુમતીની તાનાશાહી, અને બીજું જે વધુ ચિંતાજનક છે તે મૃદુ નિરંકુશતા, સોફ્ટ ડેસ્પોટિઝમ.
આ શબ્દો વિશે આપણે આગળ વાત કરીશું.
ચોક્કસ. મેન્સફિલ્ડ કહે છે કે ટોકવિલે એક નવા પ્રકારના રાજકીય વિજ્ઞાનની જરૂર જોઈ, જેનો ઉદ્દેશ્ય ખાલી લોકશાહીનું વર્ણન કરવાનો નહીં પણ એના આત્માને સમજવાનો હતો, એના જોખમોને ઓળખીને એને વધુ સારો બનાવવાનો હતો.
એટલે ટોકવિલ સમાનતાની આખી પ્રક્રિયાને એમ કે રોકી ન શકાય એવી માનતા હતા.
હા, એમણે એને દૈવી ઘટના જેવી ગણી, એટલે કે ઇતિહાસનો એવો પ્રવાહ જે નિશ્ચિત છે. પણ એનો અર્થ એ નહોતો કે એ સંપૂર્ણપણે સારી જ છે, બસ એની સાથે જીવતા શીખવું પડશે. એટલે મૂળ સવાલ એ હતો કે આ સમાનતાના યુગમાં સ્વતંત્રતા, માનવીય ગરિમા, શ્રેષ્ઠતા, આ બધું કેવી રીતે ટકાવી રાખવું.
ચાલો હવે ટોકવિલના મુખ્ય વિચારોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ, જે મેન્સફિલ્ડે પ્રકાશિત કર્યા છે. પહેલો મુદ્દો છે પરિસ્થિતિઓની સમાનતા.
હા, ટોકવિલ માટે લોકશાહી એટલે ખાલી વોટિંગ સિસ્ટમ નહીં પણ એક સામાજિક સ્થિતિ જ્યાં લોકો મૂળભૂત રીતે પોતાને એકબીજાના સમાન ગણે, અને આ ભાવના પછી બધે જ ફેલાય, કુટુંબમાં, ધર્મમાં, વિચારોમાં.
બરાબર. અને આ સમાનતાની લોકોના મન પર શું અસર થાય?
જુઓ, ટોકવિલે નોંધ્યું કે લોકશાહી નાગરિકો છે ને, એ પરંપરા કે કોઈ સત્તા પર સહેલાઈથી વિશ્વાસ ના કરે, પોતાના વિવેક પર વધુ આધાર રાખે.
એ તો સારી વાત કહેવાય ને?
લાગે સારી, પણ એમાં એક છૂપો ભય છે. જ્યારે વ્યક્તિ એકલી પડે, નબળી અનુભવે, ત્યારે શું કરે, કોની સલાહ માને? મોટાભાગે એ બહુમતી શું કહે છે એ તરફ જુએ છે, અને આમાંથી જન્મે છે બહુમતીની તાનાશાહી.
એટલે કાયદાથી નહીં પણ સમાજના દબાણથી.
બિલકુલ. ટોકવિલ કહે છે કે આ કાયદાકીય જુલુમ કરતા વધુ ખતરનાક છે, કારણ કે દેખાતું નથી. એ સામાજિક દબાણથી તમારા વિચારોને એક સરખા બનાવી દે છે. જો તમે અલગ વિચારો તો તમને કોઈ જેલમાં ન પૂરે, પણ સમાજ તમને અળઘો કરી દે, એકલો પાડી દે.
બાપડે, આ તો ખરેખર વિચારવા જેવું છે. સામાજિક દબાણ કાયદા કરતાં વધુ અસરકારક બની શકે.
ચોક્કસ. અને આ અસર ખાલી મન પર નહીં, હૃદય પર, લાગણીઓ પર પણ પડે. ટોકવિલે આ માટે વ્યક્તિવાદ શબ્દ વાપર્યો.
ઇન્ડિવિજ્યુઅલિઝમ, જે સ્વાર્થથી અલગ છે એમને.
હા, સ્વાર્થ તો જૂનો છે, વ્યક્તિવાદ લોકશાહીની ઉપજ છે. એનો અર્થ શું કે નાગરિકો ધીમે ધીમે જાહેર જીવનમાંથી રસ ગુમાવી દે, પોતાના નાના કુટુંબ મિત્રોના વર્તુળમાં જ સમેટાઈ જાય. એમને લાગે કે સમાજનું જે થવું એ થાય, મારે શું.
અને એનાથી શું થાય?
તિશાળી બને, લોકો વધુને વધુ નિર્ભર બને. અને આની સાથે જ બીજો ભય જોડાયેલો છે, ભૌતિકવાદ, મટીરિયલિઝમ.
એટલે ભૌતિક સુખ સગવડ પાછળની દોડ.
હા, સમાનતાના સમાજમાં જ્યાં જન્મથી કોઈનું સ્થાન નક્કી નથી, ત્યાં દરેક જણ ભૌતિક સફળતા મેળવવા દોડે છે. નાની નાની સુવિધાઓ, આરામ પાછળ સતત દોડ. આમાં ખોટું કશું નથી, પણ
શું?
પણ આ દોડ લોકોને મોટા ઉદ્દેશ્યોથી, જાહેર જવાબદારીઓથી વિમુખ કરી શકે છે. અને જે મળ્યું છે એ ગુમાવવાનો ડર એટલો બધો હોય કે લોકો જોખમ લેતા ડરે, મોટા સપના જોતા અટકે.
ઓહ, વ્યક્તિવાદ અને ભૌતિકવાદ આ બંને ભેગા મળીને પછી શું પરિણામ લાવી શકે?
એ જ ટોકવેલનો સૌથી મોટો ડર હતો, મૃદુ નિરંકુશતા,
સોફ્ટ ડેસ્પોટિઝમ.
આ શબ્દ ફરી આવ્યો, આનો અર્થ શું?
આ કોઈ જૂના જમાનાની ક્રૂર તાનાશાહી નથી, આ બહુ સૌમ્ય લાગે. પિતા જેવું કાળજી રાખતું શાસન, રાજ્ય જાણે એક મોટો પાલક પિતા બની જાય.
પાલક પિતા? હા, એ નાગરિકોની બધી જરૂરિયાતો પૂરી કરે, એમની સુરક્ષા, એમની ખુશી, બધું જ સંભાળે. એમના જીવનના નાનામાં નાના નિર્ણયો પણ એ લઈ લે. નાગરિકોને કશું વિચારવાની, કશું કરવાની જરૂર જ ના પડે.
અને બદલામાં?
બદલામાં નાગરિકો રાજી ખુશીથી પોતાની સ્વતંત્રતા, પોતાની જવાબદારી લેવાની ક્ષમતા, એ બધું છોડી દે. ટોકવિલે કહ્યું કે આવા લોકો ડરપોક અને ઉદ્યમી પ્રાણીઓના ટોળા જેવા બની જાય જેનો સરકાર પાલક છે. એમને આરામ મળે, સુરક્ષા મળે, પણ એ સાચા અર્થમાં સ્વતંત્ર ના રહે. એમને ખબર પણ ના પડે કે એમણે શું ગુમાવ્યું છે.
આ તો ખરેખર ડરામણું છે, કારણ કે આ બળજબરીથી નથી આવતું, લોકો સ્વીકારી લે છે.
એ જ એની ખાસિયત છે. પણ ટોકવેલ ખાલી સમસ્યાઓ બતાવીને અટક્યા નથી, એમણે અમેરિકામાં આના ઉપાયો પણ જોયા.
અચ્છા, શું ઉપાયો?
પહેલો અને સૌથી મહત્વનો, સ્થાનિક સ્વસરકાર. જેમ કે ન્યૂ ઇંગ્લેન્ડની ટાઉનશીપ, જ્યાં લોકો પોતાના ગામના પ્રશ્નો માટે ભેગા મળે, ચર્ચા કરે, નિર્ણય લે.
એનાથી શું ફાયદો?
એનાથી લોકોને સ્વતંત્રતાનો અનુભવ થાય છે, જવાબદારી લેતા શીખે છે, નાગરિક બનવાની તાલીમ મળે છે.
બીજો ઉપાય?
સ્વૈચ્છિક સંગઠનો, સિવિલ સોસાયટી. ટોકવિલે જોઈને બહુ પ્રભાવિત થયા હતા કે અમેરિકનો દરેક નાની મોટી વાત માટે એસોસિએશન બનાવી લેતા. ક્લબ, જૂથો વગેરે.
હા,
સામાજિક, રાજકીય, ધાર્મિક, કોઈ પણ હેતુ માટે. આ સંગઠનો શું કરે? એ વ્યક્તિવાદ સામે લડે છે, લોકોને ભેગા લાવે છે, સહકાર શીખવે છે, અને રાજ્ય સિવાય પણ સત્તાના કેન્દ્રો ઊભા કરે છે. ટોકવિલ કહે છે કે આ સંગઠનો જ સમાનતાની એકલવાયાપણાની વૃત્તિને કાબૂમાં રાખે છે.
ખૂબ સરસ. ત્રીજો ઉપાય?
ધર્મની ભૂમિકા. ટોકવિલ પોતે બહુ ધાર્મિક નહોતા, પણ એમણે જોયું કે લોકશાહીમાં ધર્મ બહુ જરૂરી છે.
કઈ રીતે?
એ નૈતિક મર્યાદાઓ બાંધે છે, ભૌતિકવાદનો જે અતિરેક છે એની સામે ટકવા માટે એક આધ્યાત્મિક આધાર આપે છે, અને સમાજને એક નૈતિક માળખું પૂરું પાડે છે જે ખાલી કાયદાથી ના મળે.
અને ચોથો ઉપાય?
એ હતો સ્વહિતની યોગ્ય સમજ, સેલ્ફ ઇન્ટરેસ્ટ રાઇટલી અન્ડરસ્ટુડ.
એટલે
સ્વાર્થ જ, પણ યોગ્ય રીતે સમજાયેલો. હા, કંઈ કેવું. ટોકવિલે જોયું કે અમેરિકનો વ્યવહારુ હતા, એ સમજતા હતા કે જો હું સમાજનું ભલું કરીશ, નિયમો પાડીશ, તો લાંબા ગાળે મારો પોતાનો જ ફાયદો છે. આ કોઈ ઉચ્ચ આદર્શવાદ નહોતો, પણ એક સમજેદારી ભર્યો સ્વાર્થ હતો જે સમાજને ટકાવી રાખતો હતો. તો આ બધી વાતચીત પરથી મુખ્ય મુદ્દાઓ શું તારવી શકીએ? મને લાગે છે પહેલું તો એ કે સમાનતા અને સ્વતંત્રતા વચ્ચેનો જે તણાવ છે એ લોકશાહીનો કાયમી ભાગ છે, એ ક્યારેય પૂરો નહીં થાય.
સમાનતાની ઈચ્છા બહુ જોરાવર છે, જ્યારે સ્વતંત્રતા નાજુક છે, એને સાચવવી પડે.
બરાબર. બીજો મુદ્દો, લોકશાહીના ખરા દુશ્મનો બહાર નથી, અંદર છે.
એટલે કે આપણો વ્યક્તિવાદ, એક સરખાપણું અને આ ભૌતિક સુખ પાછળની દોડ, આ બધું ભેગું મળીને આપણને પેલી મૃદુ નિરંકુશતા તરફ લઈ જઈ શકે છે. આપણી ઉદાસીનતા જ સૌથી મોટો ખતરો.
ત્રીજી વાત જે ટોકવેલે ભારપૂર્વક કહી એ છે સમુદાયો, સ્થાનિક સંસ્થાઓ અને લોકોની ટેવો, મોર્સ નું મહત્વ. કાયદા જરૂરી છે, પણ સ્વતંત્રતા જીવે છે લોકોના વર્તનમાં, એમના સંગઠનોમાં. સંસ્કૃતિ વધુ શક્તિશાળી છે.
અને ચોથો મુદ્દો જે આપણા બધા માટે છે, લોકશાહી એ કંઈ આપોઆપ ચાલતી ગાડી નથી. એને સતત ધ્યાન રાખવું પડે, નાગરિકોએ જાગૃત રહેવું પડે, સક્રિય ભાગ લેવો પડે. આ આપણા દેશ, આપણા ગુજરાતના સંદર્ભમાં પણ વિચારવા જેવું છે ને?
ચોક્કસ. શું આપણે સમાનતા અને સ્વતંત્રતા વચ્ચે બેલેન્સ રાખી રહ્યા છીએ? આપણી સ્થાનિક સંસ્થાઓ કેટલી મજબૂત છે? આપણે નાગરિક તરીકે કેટલા સક્રિય છીએ? આ સવાલો ટોકવિલ આજે પણ આપણને પૂછી રહ્યા છે.
ટોકવિલના અવલોકનો ખૂબ ધારદાર હતા. એમની કેટલીક વાતો યાદ રાખવા જેવી છે, જેમ કે પેલી બહુમતીની તાનાશાહી વિશે.
હા, એમણે કહ્યું કે કાયદાકીય સજા કરતા સમાજનો બહિષ્કાર વધુ અસરકારક રીતે વિચારને દબાવી શકે છે. તમને જેલમાં ના નાખે, પણ સમાજ તમને અજાણ્યો ગણીને એકલો પાડી દે.
બીજું, પેલી મૃદુ નિરંકુશતા વિશે.
કે સરકાર એક પ્રેમાળ પાલક જેવી બની જાય, જે આપણને હંમેશા બાળકો જેવા રાખવા માંગે, આપણી બધી જરૂરિયાતો પૂરી કરે, પણ આપણને નિષ્ક્રિય બનાવી દે.
અને સમાનતા અને સ્વતંત્રતા પર એમનો જે મુદ્દો હતો,
હા, એ બહુ મહત્વનો છે. કે લોકશાહી લોકો સમાનતા માટે ગાઢો જુસ્સો ધરાવે છે. એમને સ્વતંત્રતામાં સમાનતા જોઈએ, પણ જો એ ન મળે તો તેઓ ગુલામીમાં પણ સમાનતા સ્વીકારી લે છે. ગરીબી ચાલશે, ગુલામી ચાલશે, પણ અમીરશાહી જેવી અસમાનતા નહીં ચાલે.
અને છેલ્લે સંગઠનો વિશે,
કે મુક્ત સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંગઠનો જ સમાનતાની જે લોકોને અલગ પાડવાની વૃત્તિ છે એનો સામનો કરી શકે છે, એ લોકોને જોડે છે.
આ બધા વિચારોને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? દાખલા તરીકે પેલો વ્યક્તિવાદ ઘટાડવા શું કરી શકીએ?
બહુ સરળ છે. આપણી આસપાસના સમુદાયમાં વધુ સક્રિય થવું, સોસાયટીની મીટિંગમાં જવું, કોઈ સ્થાનિક પ્રશ્ન પર અવાજ ઉઠાવો, કોઈ સારા કામમાં જોડાવો, નાની શરૂઆત પણ ફરક પાડી શકે છે.
બીજું, બૌદ્ધિક સ્વતંત્રતા જાળવવી, ખાસ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર જે એક જ પ્રકારના વિચારોનું દબાણ હોય છે.
હા, બહુમતીથી અલગ વિચારવાની હિંમત રાખવી, અલગ અલગ મંતવ્યો સાંભળવા, વાંચવા અને આદરપૂર્વક ચર્ચા કરવી. જે બધા કહે છે એ જ સાચું હોય એવું જરૂરી નથી.
ત્રીજો, સરકારની ભૂમિકા પર નજર રાખવી.
બરાબર. જ્યારે સરકાર વધુને વધુ જવાબદારી લેવાની વાત કરે, ત્યારે પૂછવું કે આના બદલામાં આપણે શું આપી રહ્યા છીએ. ક્યાંક આપણી પોતાની જવાબદારી અને સ્વતંત્રતા ઘટી તો નથી રહી ને? એ સંતુલન જરૂરી છે.
અને ચોથું, પેલી મહાનતાની વાત.
હા, એટલે કે ખાલી ભૌતિક સુખ સગવડ જ નહીં, પણ જીવનમાં કોઈ ઉદ્દેશ્ય, કોઈ શ્રેષ્ઠતા, કોઈ શિસ્ત માટે પણ પ્રયત્ન કરવો. ફક્ત આરામદાયક નહીં, પણ એક સાર્થક જીવન જીવવું.
આખી ચર્ચા પછી મને જે સૌથી મહત્વની વાત લાગી તે એ છે કે લોકશાહી માટે ખરો ખતરો બહારથી નથી, પણ આપણે પોતાની અંદરથી આવે છે. આપણી ઉદાસીનતા, આપણો આરામ પ્રેમ, આપણો વ્યક્તિવાદ, આપણી નિષ્ક્રિયતા જ સ્વતંત્રતાને ખતમ કરી શકે છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે સ્વતંત્રતા એ કોઈ ગિફ્ટ નથી, એ કળા છે. એને શીખવી પડે, એનો રોજ અભ્યાસ કરવો પડે, અને એ કાયદા કરતા વધુ લોકોની ટેવોમાં, એમના સંગઠનોમાં અને એમની સક્રિયતામાં જીવે છે.
સાચી વાત. તો ટોકવેલ અને મેન્સફિલ્ડ આપણને લોકશાહીની નાજુકતા સમજાવે છે અને એને ટકાવી રાખવાના સાધનો પણ આપે છે. આખરે એક સવાલ આપણા સૌ માટે. આજના સમયમાં જ્યારે આપણને સતત વધુ આરામ, વધુ સુરક્ષા, વધુ સુવિધા જોઈએ છે, ત્યારે શું આપણે અજાણતા જ આપણી સ્વતંત્રતાની, આપણા નિર્ણયો જાતે લેવાની ક્ષમતાની કિંમત ચૂકવી રહ્યા છીએ?
વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.